એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી. વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે અમેરિકન ચિંતનના એક એવા મહાન સ્તંભ વિશે વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે અમેરિકાની બૌદ્ધિક ઓળખ ઘડવામાં પાયાની ભૂમિકા ભજવી. રાલ્ફ વોલ્ડો ઇમર્સન.
હા, ઇમર્સન. એમની અસર ફક્ત અમેરિકા પૂરતી સીમિત નથી રહી, ખરું ને?
બિલકુલ નહીં. એમના વિચારો, ખાસ કરીને પેલી વ્યક્તિગત આત્મનિર્ભરતાની વાત,
હા, અને પ્રકૃતિ સાથેનું એમનું જે આધ્યાત્મિક જોડાણ હતું એ, અને પેલું અંતઃસ્ફૂર્ણાનું મહત્વ, આ બધું આજે પણ, મતલબ, વિશ્વભરમાં એટલું જ સુસંગત છે.
સાચી વાત છે. તો આજે આપણે એ જ કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે ઇમર્સનના જીવનના મુખ્ય પાસાઓ, એમના જે ક્રાંતિકારી વિચારો હતા, એમની મહત્વપૂર્ણ કૃતિઓ અને એમનો જે કાયમી વારસો છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
ચાલો શરૂ કરીએ. તો પહેલા એ સમયને સમજવો જરૂરી છે જેમાં ઇમર્સન જીવ્યા અને વિચારતા થયા.
હા, એટલે એમનું જીવનકાળ 1803 થી 1882. એ અમેરિકા માટે ભારે ઉથલપાથલનો સમય હતો. દેશ હજી આમ જુઓ તો યુરોપના બૌદ્ધિક પ્રભાવમાંથી બહાર આવી રહ્યો હતો, પોતાની ઓળખ સ્થાપિત કરવાની કોશિશ કરતો હતો.
બરાબર. આ યુગને ઘણીવાર અમેરિકન પુનરુજ્જીવન એટલે કે અમેરિકન રેનેસા પણ કહેવામાં આવે છે. એક એવો સમય જ્યારે અમેરિકન સાહિત્ય, કળા, ફિલોસોફી આ બધું ખીલી રહ્યું હતું.
અને એ વખતે સમાજમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા હતા, નહીં?
ચોક્કસ. એક તરફ ધાર્મિક જાગૃતિની મોટી લહેર હતી, જેને સેકન્ડ ગ્રેટ અવેકનિંગ કહે છે. એણે પરંપરાગત ધર્મને પડકાર્યો. બીજી તરફ લોકશાહીના આદર્શો વધારે મજબૂત બની રહ્યા હતા.
અને પેલો જર્મન આદર્શવાદનો પ્રભાવ પણ હતો ને, કાંટને એ બધા.
હા, એ પણ. જર્મન ફિલોસોફી, ખાસ કરીને કાંટના વિચારો અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશી રહ્યા હતા. એણે તર્ક ઉપરાંત અંતઃસ્ફૂર્ણા પર, આંતરિક અનુભવ પર ભાર મૂક્યો, અને આ બધાની સાથે સાથે પશ્ચિમ તરફ દેશ વિસ્તરી રહ્યો હતો.
પણ એ જ સમયે ગુલામી જેવી સમસ્યાઓ પણ હતી, જે છેવટે ગૃહયુદ્ધ તરફ દોરી ગઈ. એટલે આવો એક જટિલ માહોલ હતો.
બિલકુલ. અને આ બૌદ્ધિક મંથનમાં ઇમર્સન એકલા નહોતા, એમના સમકાલીનો હતા. હેનરી ડેવિડ થોરો, જેમના મિત્રો અને શિષ્ય જેવા હતા.
હા, થોરો, વોર્ડનવાળા.
એ જ. પછી માર્ગરેટ ફુલર, બ્રોન્સન એલકોટ, આ બધા ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ વિચારકો.
ટ્રાન્સેન્ડેન્ટલિઝમ એટલે પેલી વિચારધારા જે માનતી હતી કે જ્ઞાન ફક્ત તર્ક કે ઇન્દ્રિયોથી નહીં પણ અંતઃસ્ફૂર્ણાથી મળે છે.
બરાબર. પ્રકૃતિના સીધા અનુભવથી મળે છે, અને આ અનુભવ કોઈ ધર્મ કે સંસ્થાથી પર છે. આ એમનો મુખ્ય વિચાર હતો.
અને બીજા લેખકો પણ હતા, જેમ કે નેફેનિયલ હોથોર્ન, હર્મન મેલવિલ, જેમના વિચારો કદાચ ઇમર્સન જેટલા આશાવાદી નહોતા.
હા, એમનો દૃષ્ટિકોણ થોડો અલગ, ક્યારેક અંધકારમય હતો, પણ સંવાદ ચાલતો હતો. અને ખાસ તો વોલ્ટ વિટમેન, ઇમર્સને વિટમેનને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું.
અને વિટમેન તો પછી અમેરિકન કવિતાનો પર્યાય બની ગયા.
હા, આવે ઇમર્સનના પોતાના વિચારો પર કોનો કોનો પ્રભાવ હતો એ જોઈએ. તો પ્લેટો, નિયોપ્લેટોનિસ્ટ હતા, પછી જર્મન ફિલોસોફર્સ કાંટ, ગોથે,
અને અંગ્રેજી રોમેન્ટિક કવિઓ કોલરેજ, વજવદ.
હા, એમનો પ્રકૃતિ પ્રેમ, કલ્પના શક્તિ પરનો ભાર, એ બધું હતું જ. પણ જે ખરેખર નોંધપાત્ર છે એ છે પૂર્વીય દર્શનનો પ્રભાવ,
એટલે ઉપનિષદો, ભગવદ્ ગીતા.
ચોક્કસ. એમના લખાણોમાં, ખાસ કરીને ઓવરસોલ જેવા ખ્યાલોમાં, આનો સ્પષ્ટ પડઘો સંભળાય છે. આ બધા પ્રભાવોને એમણે પોતાની રીતે પચાવ્યા.
આટલી બધી વિચારધારાઓના સંગમ પર ઊભા રહીને એમણે પોતાનો રસ્તો બનાવ્યો. ચાલો હવે એમના અંગત જીવન પર નજર કરીએ. જન્મ બોસ્ટનમાં પાદરીઓના પરિવારમાં, પણ પિતા જલ્દી ગુજરી ગયા.
હા, એટલે આર્થિક મુશ્કેલીઓ આવી, પણ બૌદ્ધિક વાતાવરણ સારું હતું. એમની માતા રૂથ હેસ્કિન્સ અને ખાસ તો એમના કાકી મેરી મૂડી ઇમર્સન, એ પોતે બહુ વિદ્વાન અને સ્વતંત્ર વિચારના હતા.
એમણે ઘડતરમાં મોટો ભાગ ભજવ્યો હશે.
ચોક્કસ. એટલે નાનપણથી જ પુસ્તકો અને વિચારોનો સંગાત મળ્યો. પરિણામે જુઓ ને, ફક્ત 14 વર્ષની ઉંમરે હાર્વર્ડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
કમાલ કહેવાય. શરૂઆતમાં શિક્ષક બન્યા, પછી પાદરે બનવા ભણ્યા, પણ પછી જીવનમાં મોટા વળાંક આવ્યા.
હા, બે મુખ્ય ઘટનાઓ. પહેલી 1831માં એમની યુવાન પત્ની એલેન ટકર એમનું ક્ષયરોગથી મૃત્યુ થયું. આનાથી એમને બહુ મોટો આઘાત લાગ્યો
અને એના લીધે એમને ધર્મ અને ઈશ્વર વિશે ઊંડા સવાલો થયા હશે.
બરાબર. પરંપરાગત જવાબોથી સંતોષ ન મળ્યો, ચર્ચની માન્યતાઓ પર શંકા થવા લાગી, અને આ મંથનનું પરિણામ આવ્યું 1832માં,
જ્યારે એમણે પાદરી પદેથી રાજીનામું આપી દીધું.
હા, બોસ્ટનની સેકન્ડ ચર્ચમાંથી. કારણ કે પેલી પ્રભુ ભોજનની વિધિ હતી, એમને શાબ્દિક રીતે સ્વીકાર્ય નહોતી. એમને લાગ્યું કે આ બધું ખાલી ઔપચારિકતા છે, જીવંત અનુભવ નથી.
એ સમયે આવો નિર્ણય લેવો એ બહુ હિંમતનું કામ હતું.
ખૂબ જ. પછી એ જાણે એક શોધયાત્રા પર નીકળ્યા, યુરોપ ગયા. ત્યાં કોને કોને મળ્યા? કાર્લાઇલ, કોલરેજ, વર્ડ્સવર્થ, મોટા ગજાના લેખકો.
અને આ મુલાકાતોથી એમની પેલી માન્યતા વધુ દ્રઢ થઈ હશે કે સત્ય અંદર છે, બહાર નહીં.
હા, કે સત્ય પુસ્તકો કે પરંપરામાં નથી, પણ વ્યક્તિની અંદર છે, પ્રકૃતિમાં છે. યુરોપથી પાછા આવીને પછી એ કાયમ માટે કોનકોર્ડ, મેસેચ્યુસેટ્સમાં સ્થાયી થયા.
અને કોનકોર્ડ જાણે અમેરિકન વિચારનું કેન્દ્ર બની ગયું. સેજ ઓફ કોનકોર્ડ, કોનકોર્ડના ઋષિ.
હા, એ તરીકે ઓળખાયા. હવે પાદરી નહોતા, પણ સ્વતંત્ર વ્યાખ્યાતા હતા, નિબંધકાર હતા, અને આ ભૂમિકામાં ખૂબ સફળ રહ્યા. લોકો એમના વ્યાખ્યાનો સાંભળવા આવતા
અને પોતાના વિચારો નિબંધોમાં લખ્યા. પેલું ધ ડાયલ મેગેઝિન પણ શરૂ કર્યું માર્ગરેટ ફુલર સાથે મળીને.
હા, જે ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ વિચારોનો અવાજ બન્યું. એમનું ઘર પણ એક જાતનું બૌદ્ધિક અડ્ડો બની ગયું હતું. લેખકો, કવિઓ, વિચારકો ત્યાં મળતા.
તો હવે સીધા એમના મુખ્ય લખાણો અને વિચારો પર આવીએ. કઈ કૃતિઓ સૌથી પ્રભાવશાળી રહી?
શરૂઆત કરીએ 1836ના એમના પહેલા મોટા નિબંધથી, નેચર. નેચર નાનકડું પુસ્તક છે, પણ ટ્રાન્સેન્ડેન્ટલિઝમનો જાણે કે મેનિફેસ્ટો છે.
એમાં એમણે શું કહ્યું પ્રકૃતિ વિશે?
એમણે કહ્યું કે પ્રકૃતિ એ ફક્ત વાપરવાની વસ્તુ નથી, એ તો ઈશ્વરનું પ્રત્યક્ષ રૂપ છે, આપણી આત્માનો અરીસો છે. પ્રકૃતિના સાનિધ્યમાં, એના અવલોકનથી માણસ સીધો જ પરમતત્વ સાથે જોડાઈ શકે છે, કોઈ વચેટિયા વગર.
પરમતત્વ એટલે પેલું ઓવરસોલ?
હા, એ જ. એટલે પ્રકૃતિ શિક્ષક છે, મંદિર છે. આ વિચાર જ ત્યારે ક્રાંતિકારી હતો.
પછી આવ્યું 1837નું પેલું હાર્વર્ડનું વ્યાખ્યાન, ધી અમેરિકન સ્કોલર, જેને અમેરિકાની બૌદ્ધિક સ્વતંત્રતાની ઘોષણા કહેવાય છે.
બિલકુલ. ઓલિવર વેન્ડલ હોમ્સે એવું કહ્યું હતું. કારણ કે ત્યારે અમેરિકન વિદ્વાનો મોટે ભાગે યુરોપની નકલ કરતા હતા. ઇમર્સન કહ્યું, બસ હવે યુરોપના પડછાયામાંથી બહાર આવો,
પોતાના અનુભવોમાંથી લખો.
હા, અમેરિકાના અનુભવો, અહીંની પ્રકૃતિ, સામાન્ય માણસનું જીવન, એમાંથી પ્રેરણા લો, મૌલિક વિચારો, મેન થિંકિંગ બનો, ખાલી પુસ્તકિયા કીડા નહીં.
અરે પછી 1838માં બીજો ધમાકો, હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં આપેલું ભાષણ, ધ ડિવિનિટી સ્કૂલ એડ્રેસ. એનાથી તો ભારે વિવાદ થયો હતો ને?
ઓહો, બહુ જ. એમણે સ્થાપિત ખ્રિસ્તી ધર્મની આકરી ટીકા કરી, ઈસુની દૈવીતા પર, ચમત્કારો પર સવાલ ઉઠાવ્યા. કહ્યું કે સાચો ધર્મ ગ્રંથોમાં નથી, પણ દરેક વ્યક્તિની અંદર રહેલી નૈતિક અંતઃસ્ફુરણામાં છે.
એટલે કે ઈશ્વર હતો એમ નહીં, ઈશ્વર છે અહીં અત્યારે.
બરાબર. આના લીધે હાર્વર્ડે એમને લગભગ 30 વર્ષ સુધી ફરી બોલાવ્યા જ નહીં.
બાપરે, એ દર્શાવે છે કે એમના વિચારો કેટલા પડકારરૂપ હતા. પણ છતાં એમના વિચારો ફેલાયા, ખાસ કરીને 1841ના એમના નિબંધ સંગ્રહ એસેઝ ફર્સ્ટ સિરીઝથી.
હા, એમાં જ એમના બે સૌથી પ્રખ્યાત નિબંધો છે, સેલ્ફ રિલાયન્સ અને ધ ઓવરસોલ.
સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા, કદાચ એમનો સૌથી જાણીતો નિબંધ.
હા, અને સૌથી વધુ ટાંકવામાં આવતો. એનો મૂળ મંત્ર છે ટ્રસ્ટ દાયસેલ્ફ, પોતાની જાત પર ભરોસો રાખો. સમાજ શું કહે છે, બહુમતી શું માને છે, એની ચિંતા છોડો. તમારા અંતરાત્માનો અવાજ સાંભળો. નોન કન્ફોર્મિટી એટલે કે બિન અનુરૂપતા, એ જ સ્વતંત્ર વિચારની નિશાની છે.
અને ધ ઓવરસોલ, એ ખ્યાલ થોડો સમજાવશો?
ઓવરસોલ એટલે એમ સમજો કે એક સાર્વત્રિક, સર્વવ્યાપી દૈવીય ચેતના, જે બધા જ જીવોમાં, પ્રકૃતિમાં વ્યાપેલી છે. આપણે બધા, આપણો આત્મા, એ વિશાળ વૈશ્વિક આત્માનો જ એક અંશ છીએ.
જાણે સમુદ્ર અને ટીપું.
બરાબર. આ વિચાર ભારતીય દર્શનના બ્રહ્મ અને આત્માના ઐક્ય જેવો છે, અને આ ઓવર સોલ સાથેનું આપણું જોડાણ જ આપણી અંતસ્ફુરણાનો સ્ત્રોત છે.
સમજાયું. એટલે આત્મનિર્ભરતા એટલે અહંકાર નહીં, પણ એ ઊંડાણ સાથે જોડાવું. પછી એમની પેલી કૃતિ રિપ્રેઝેન્ટેટિવ મેન, જેમાં મહાનુભાવોની વાત છે.
હા, પ્લેટો, શેક્સપિયર, નેપોલિયન, એમના જીવન દ્વારા માનવ ક્ષમતાની જુદી જુદી બાજુઓ બતાવી છે. ટૂંકમાં એમના દર્શનના મુખ્ય પાયા કયા?
પહેલું તો આત્મનિર્ભરતા.
હા, સેલ્ફ રિલાયન્સ. બીજું ઓવરસોલ.
ત્રીજું પ્રકૃતિની દિવ્યતા.
અને ચોથું પેલું અંતસ્ફૂર્ણાનું પ્રાધાન્ય, તર્ક કરતા ઇન્ટ્યુશન પર ભાર.
બરાબર. આ વિચારોએ અમેરિકન માનસ પર, એમની ઓળખ પર બહુ ઊંડી અસર કરી. એમણે અમેરિકન રોમેન્ટિકવાદને ફિલોસોફિકલ બેઝ આપ્યો
અને વ્યક્તિવાદને કેન્દ્રમાં મૂક્યો. પણ એ આધ્યાત્મિક વ્યક્તિવાદ હતો.
હા, અને પશ્ચિમી તર્ક અને પૂર્વીય અધ્યાત્મ વચ્ચે પુલ બનાવ્યો. પાછળથી વિલિયમ જેમ્સ જેવા પ્રેગ્મેટિસ્ટ ફિલસૂફો પર પણ એમનો પ્રભાવ પડ્યો. બીજા વિચારકો સાથે સરખામણી કરીએ તો યુરોપના તર્કવાદીઓ કરતા કઈ રીતે જુદા?
યુરોપના જે એનલાઇટનમેન્ટ ફિલોસોફર્સ હતા, એ લોકો તર્ક, પુરાવા, શંકા પર ભાર મૂકતા. ઇમર્સને કહ્યું, સત્ય તો અંદરથી અનુભવાય, સાહજિક સ્વીકૃતિથી, પ્રકૃતિ સાથે એક થવાથી મળે.
નિચ્છે સાથે કોઈ સામ્ય? બંને વ્યક્તિની શક્તિની વાત કરે છે.
હા, થોડું સામ્ય છે વ્યક્તિની શક્તિ પર ભાર મૂકવામાં. પણ નિચ્છે ઘણીવાર નાસ્તિક અને નિરાશાવાદી લાગે, જ્યારે ઇમર્સન મૂળભૂત રીતે આશાવાદી અને આધ્યાત્મિક રહ્યા. એ માનવ આત્માની અનંત શક્તિઓમાં માનતા હતા.
ખરું, શરૂઆતમાં વિરોધ થયો, પણ પછી તો એ અમેરિકન સાહિત્ય અને દર્શનના પિતામહ ગણાયા. એમનો વારસો આજે ક્યાં દેખાય છે?
ઘણી જગ્યાએ ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ ચળવળ તો ખરી જ, પછી એમના શિષ્ય થોરોએ એમના વિચારોને જીવનમાં ઉતાર્યા અને આધુનિક પર્યાવરણવાદનો પાયો નાખ્યો.
વોલ્ડન પુસ્તક.
હા, શિક્ષણમાં પણ જ્હોન ડ્યુઈ જેવા પ્રગતિશીલ વિચારકો પર અસર રહી.
અને રાજકીય ક્ષેત્રે
ગાંધીજી પર પ્રભાવ. અદૌ રસપ્રદ છે. હા, એમની સેલ્ફ રિલાયન્સ અને અંતરાત્માના અવાજની વાત ગાંધીજી સુધી પહોંચી, થોરો મારફતે, અને ગાંધીજીથી માર્ટિન લુથર કિંગ જુનિયર સુધી.
એટલે અહિંસક પ્રતિકારની વિચારધારામાં પણ એમનો પરોક્ષ ફાળો
કહી શકાય. પછી પેલી ન્યૂ એજ જેવી આધ્યાત્મિક ચળવળો છે, એમાં પણ વ્યક્તિગત અનુભવ પરનો ભાર ઇમર્સનના વિચારોનો પડઘો પાડે છે.
અને સાહિત્યમાં તો વિટમેન છે જ, લીવ્સ ઓફ ગ્રાસ જાણે ઇમર્સનના વિચારોનું કાવ્યરૂપ.
બરાબર, વિટમેન એમને ગુરુ માનતા.
તો લાગે છે કે ઇમર્સન આજે પણ એટલા જ પ્રસ્તુત છે. કયા વિચારો ખાસ કરીને આજના સમય માટે લાગુ પડે?
મને લાગે છે પેલેલો ટ્રસ્ટ દાઈ સેલ્ફ વાળો સંદેશ. આજે જ્યારે સોશિયલ મીડિયા અને માહિતીના ધોધ વચ્ચે આપણે જીવીએ છીએ, ત્યારે પોતાની સૂઝ પર, પોતાના મૂલ્યો પર ભરોસો રાખવો એ બહુ અઘરું પણ જરૂરી છે.
અને પ્રકૃતિ વિશેની એમની વાત.
ચોક્કસ, પર્યાવરણના સંકટના સમયમાં પ્રકૃતિને ફક્ત સાધન ન ગણતા એની સાથે ઊંડો આધ્યાત્મિક સંબંધ કેળવવાની એમની વાત આજે બહુ મહત્વની છે.
ચાલો એમના કેટલાક ફેમસ કોટ્સ જોઈએ. પેલું સેલ્ફ રિલાયન્સ વાળો, ટ્રસ્ટ ધાઈ સેલ્ફ, એવરી હાર્ટ વાઇબ્રેટ્સ ટુ ધેટ આયરન સ્ટ્રિંગ.
હા, એનો અર્થ એ કે દરેકની અંદર સત્યનો એક અચૂક સૂર છે. બહારના અવાજોને બદલે એ આંતરિક અવાજ પર, એ લોખંડી તાર પર ભરોસો રાખો.
અને પેલું બીજું જે ઘણીવાર ગેરસમજ કરાવે છે, અ ફૂલિશ કન્સિસ્ટન્સી ઇઝ ધ હોબ ગોબલન ઓફ લિટલ માઇન્ડ્સ. મૂર્ખતાભરી સુસંગતતા નાના મનનું ભૂત છે.
હા, આનો અર્થ એ નથી કે રોજ વિચારો બદલવા, પણ જો તમે વિકાસ પામો, કંઈક નવું શીખો અને તમારા વિચારો બદલાય, તો ફક્ત જૂના વિચારોને વળગી રહેવા ખાતર નવા સત્યને નકારવું નહીં, એ ફૂલિશ કન્સિસ્ટન્સી છે.
એટલે કે બૌદ્ધિક પ્રામાણિકતા રાખવી.
બરાબર. મહાન આત્માઓ ઘણીવાર વિરોધાભાસી લાગે, કારણ કે એ સતત શીખતા હોય છે.
અને ત્રીજું મારું પ્રિય, વોટ લાઈઝ બિહાઇન્ડ અસ એન્ડ વોટ લાઈઝ બિફોર અસ આર સ્મોલ મેટર્સ કમ્પેર્ડ ટુ વોટ લાઈઝ વિધિન અસ. આપણી પાછળ શું છે, આગળ શું છે, એના કરતાં આપણી અંદર શું છે એ વધુ મહત્વનું છે.
સીધી વાત, આપણી આંતરિક શક્તિ, આપણી સંભાવનાઓ, એના પર ધ્યાન આપો. ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કરતાં આપણી અંદરની સંપત્તિ વધુ મૂલ્યવાન છે.
જો કે એમની ટીકા પણ થઈ છે એમના વ્યક્તિવાદની, કે પછી સામાજિક મુદ્દાઓ પરના એમના શરૂઆતના વલણની?
હા, ટીકાકારો કહે છે કે એમનો વ્યક્તિવાદ ક્યારેક સામાજિક જવાબદારીની અવગણના કરે છે, અને ગુલામી જેવા મુદ્દે તેઓ શરૂઆતમાં પૂરતા સ્પષ્ટ નહોતા એ વાત સાચી છે. જો કે પાછળથી તેઓ એના પ્રખર વિરોધી બન્યા હતા.
અને એમના લખાણની શૈલી થોડી કાવ્યાત્મક, અસ્પષ્ટ?
હા, કેટલાક ફિલોસોફરોને એ તાર્કિક રીતે ઓછી કડક લાગે, પ્રેરણાદાયી ગણે પણ કઠોર તત્વજ્ઞાન ન ગણે. અને એમનો જે અત્યંત આશાવાદ છે એની પણ ટીકા થાય છે,
હોથોર્ન કે મેલવિલ જેવા સમકાલીનોના અંધકારમય દૃષ્ટિકોણની સરખામણીમાં.
બરાબર, કેટલાકને એમનો આશાવાદ થોડો ભોળો કે વાસ્તવિકતાથી દૂરનો લાગી શકે. અને હા, ઘણીવાર એમના વિચારોનું પોઝિટિવ થિંકિંગ જેવું સરળીકરણ કરી દેવાય છે,
જે એમના નૈતિક ઊંડાણને અવગણે છે.
સાચી વાત, એમનો આત્મવિશ્વાસ ખાલી સારું વિચારો નહોતો, એ જવાબદારી પણ હતી.
થોડી રસપ્રદ વાતો પણ છે એમના જીવનની.
પેલી જર્નલ લખવાની આદત.
ઓહ, એ તો અદ્ભુત છે. લગભગ 50 વર્ષ સુધી 263 નોટબુક, એને એ બચત બેંક કહેતા. એમના મોટાભાગના નિબંધોનું મૂળ એ જ જર્નલ્સમાં છે.
અને પેલો આગનો કિસ્સો, જ્યારે આખું ગામ એમના પુસ્તકો બચાવવા આવ્યું હતું.
હા, 1872માં લુઈસા મે આલ્કોટ પણ એમાં સામેલ હતા. માનવ સાંકળ બનાવીને પુસ્તકો બચાવ્યા. એ બતાવે છે કે લોકો એમને કેટલો આદર આપતા હતા.
મિત્રોએ પૈસા ભેગા કરીને ઘર ફરી બંધાવી આપ્યું.
અને એમના વ્યક્તિત્વ વિશે પણ કહેવાય છે કે એમના આશાવાદ પાછળ ક્યારેક ઉદાસી પણ રહેતી.
હા, એમના લખાણોમાં એનો ઉલ્લેખ મળે છે. એ ક્યારેક જેને આર્કટિક સ્વભાવ કહેતા, એક પ્રકારની ભાવનાત્મક ઠંડક એની સાથે સંઘર્ષ કરતા હતા.
અને અંતે પેલી સ્મૃતિભ્રંશની બીમારી, એફેસિયા.
હા, છેલ્લા વર્ષોમાં યાદશક્તિ નબળી પડી ગઈ હતી. પેલું લોંગફેલોના અંતિમ સંસ્કારનો કિસ્સો બહુ કરુણ છે. મિત્રને ઓળખી ન શક્યા, ખાલી એટલું જ કહ્યું, તે સજ્જન મધુર આત્મા હતા પણ હું નામ ભૂલી ગયો છું.
તો આખી ચર્ચાનો સાર શું? ઇમર્સનનું મહત્વ શું?
ટૂંકમાં, ઇમર્સને અમેરિકાને પોતાની બૌદ્ધિક ઓળખ આપી. યુરોપની નક્કલ છોડીને અમેરિકન અનુભવ અને અંતસ્ફુરણા પર આધારિત મૌલિક દર્શન આપ્યું. વ્યક્તિનું ગૌરવ, આધ્યાત્મિક સ્વતંત્રતા, પ્રકૃતિ સાથેનું જોડાણ, આ એમનું મુખ્ય પ્રદાન.
એમણે શીખવ્યું કે સત્ય બહાર નથી, અંદર છે, આપણી આસપાસ છે. બસ જોવાની અને સાંભળવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે.
અને એમનો પ્રભાવ આજે પણ સાહિત્ય, પર્યાવરણ, નાગરિક અધિકાર, આધ્યાત્મિકતા બધે જ દેખાય છે. એમણે અમેરિકન સંસ્કૃતિને આત્મવિશ્વાસ આપ્યો એમ કહી શકાય.
અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે પૂરું કરીએ. ઇમર્સનનો આત્મનિર્ભરતા અને બિન અનુરૂપતાનો સંદેશ આજના ડિજિટલ યુગમાં, જ્યાં લાઇક્સ, ફોલોઅર્સ અને ઓનલાઇન ટોળાશાહીનું દબાણ છે, ત્યાં કેટલો જરૂરી અને કેટલો પડકારજનક છે.
હા, કેવી રીતે આપણે આપણી પોતાની લોખંડી તાર ઓળખી શકીએ અને એના પર ટકી શકીએ, જ્યારે ચારે બાજુ આટલો ઘોંઘાટ હોય? અને આ વ્યક્તિગત સત્યને સામાજિક જવાબદારી સાથે કેવી રીતે જોડી શકાય?
આ પ્રશ્ન પર વિચારવું એ જ કદાચ ઇમર્સનને સાચી અંજલિ ગણાય.
બરાબર.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.